એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજની આપણી વાતચીતનો વિષય છે મેક્રો ઇકોનોમિક્સ. મોટો શબ્દ લાગે પણ એનો સીધો મતલબ છે આખા અર્થતંત્રની કામગીરી.
હા, આપણે રોજબરોજ સાંભળીએ છીએ જીડીપી, ફુગાવો, બેરોજગારી, પણ શું આપણે ખરેખર ઊંડાણમાં સમજીએ છીએ કે આ બધું કામ કેવી રીતે કરે છે?
બરાબર, અને આપણા જીવન પર તેની શું અસર પડે છે? આ જ વાતને સમજવા માટે આજે આપણે ફિલિપ લેરેન બીના પુસ્તક મેક્રો ઇકોનોમિક્સ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આ પુસ્તક આ જટિલ વિષયને સરળ બનાવવાનો પ્રયાસ કરે છે.
અને જુઓ, આજકાલ આ વિષયનું મહત્વ ઘણું વધી ગયું છે, કારણ કે વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે જે પણ આર્થિક ફેરફારો થાય છે એની અસર એટલે આપણા બધાના જીવન પર પડે છે.
સીધી અસર, નોકરીની તકો હોય કે પછી ઘરનું બજેટ હોય.
ચોક્કસ, બધું જ ક્યાંક ને ક્યાંક આ મેક્રો ઇકોનોમિક પરિબળો સાથે જોડાયેલું છે, અને લેરેનનું પુસ્તક આ જોડાણને સ્પષ્ટ કરવામાં મને લાગે છે કે ખૂબ મદદ કરે છે.
એ પણ એવી રીતે કે જે નિષ્ણાત નથી એ પણ સમજી શકે.
હા, સામાન્ય જિજ્ઞાસુ વાચક માટે પણ.
તો ચાલો શરૂઆત કરીએ લેખકના પરિચયથી. ફિલિપ લેરેન બી, હવે એમનું ભણતર જુઓ તો હાર્વર્ડમાંથી પીએચડી, અર્થશાસ્ત્રી અને પ્રોફેસર. એ પોતે જ પ્રભાવશાળી છે. પણ જે વાત તેમને ખરેખર અલગ પાડે છે એ છે તેમનો વાસ્તવિક દુનિયાનો અનુભવ.
ચોક્કસ વાત છે. તેઓ બે વખત ચીલીના નાણામંત્રી રહી ચૂક્યા છે, અને ચીલી એટલે એવો દેશ જે આર્થિક સુધારા અને વિકાસ માટે ઘણો ચર્ચાયેલો છે, એક કેસ સ્ટડી જેવો ગણાય.
એટલે એમને માત્ર સિદ્ધાંતોનું જ્ઞાન નથી.
ના, બિલકુલ નહીં. તેમણે રાજકીય દબાણો, વૈશ્વિક બજારોની ઉથલપાથલ, સામાજિક માંગણીઓ આ બધાની વચ્ચે રહીને આર્થિક નીતિઓ બનાવી છે અને લાગુ પણ કરી છે.
આ ખરેખર મહત્વનું છે, થિયરી અને પ્રેક્ટિસ બંનેનું મિશ્રણ.
હા, આ જ તેમના વિશ્લેષણને એકદમ અલગ અને ધારદાર બનાવે છે, તમે કહી શકો કે વિશ્વસનીય બનાવે છે.
એટલે તેમણે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને પ્રેક્ટિકલ દુનિયામાં શું કહેવાય કસોટી પર ઉતરતા જોયા છે.
બરાબર, અને એ અનુભવ એમના લખાણમાં દેખાઈ આવે છે. એટલે જ આ પુસ્તક માત્ર શૈક્ષણિક નથી પણ ખૂબ વ્યવહારુ છે.
અને તેમનો દ્રષ્ટિકોણ પણ વૈશ્વિક છે, ખાસ કરીને વિકાસશીલ દેશોના પડકારોને તેઓ સારી રીતે સમજે છે. ભારત જેવા દેશો માટે પણ ઘણું પ્રસ્તુત છે.
હા, ચીલીનો અનુભવ ઘણું શીખવી શકે છે.
તો હવે આવીએ પુસ્તક પર. આ પુસ્તક મૂળભૂત રીતે શું કહેવા માંડે છે, એનો મુખ્ય હેતુ શું છે?
મુખ્ય હેતુ તો એ જ છે કે મેક્રો ઇકોનોમિક્સના જે મૂળ સિદ્ધાંતો છે એને સરળ અને સુલભ બનાવવા. કોઈ ભારેખમ ગણિત કે અઘરા શબ્દોની માયાજાળ નહીં.
સીધા મુદ્દાની વાત.
હા, મૂળભૂત વિચારો અને તર્ક પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પુસ્તક એક પ્રવાસ જેવું છે એમ કહી શકાય.
શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆતમાં એ સમજાવે છે કે અર્થતંત્રને માપવું કેવી રીતે, જીડીપી શું છે, ફુગાવો, બેરોજગારી, આ બધું.
એટલે પહેલા સાધનોની ઓળખ.
બરાબર. પછી બે મોટા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલો, લાંબા ગાળે દેશો સમૃદ્ધ કેવી રીતે બને, એટલે કે આર્થિક વૃદ્ધિ ક્યાંથી આવે છે.
અને બીજું,
બીજો ટૂંકા ગાળામાં અર્થતંત્રમાં આજે ઉતાર ચડાવ આવે છે, તેજી મંદીના ચક્રો, એ કેમ આવે છે અને કેવી રીતે કામ કરે છે.
અને આ બધું સમજ્યા પછી ઉકેલોની વાત.
હા, પછી નીતિઓ પર આવે છે. સરકાર શું કરી શકે એટલે કે રાજકોષીય નીતિ, અને સેન્ટ્રલ બેંક શું કરી શકે એટલે નાણાકીય નીતિ. આર્થિક સ્થિરતા અને વૃદ્ધિ માટે એમની પાસે કયા સાધનો છે.
અને આ બધું આજના વૈશ્વિક સંદર્ભમાં જોવાનું છે, કારણ કે હવે કોઈ દેશ અલગ નથી.
બિલકુલ, આ પુસ્તક ખરેખર બધા માટે છે. વિદ્યાર્થીઓ હોય, બિઝનેસ પ્રોફેશનલ્સ હોય, સરકારી અધિકારીઓ હોય, પત્રકારો હોય,
કે પછી આપણા જેવા સામાન્ય નાગરિકો જેમને આર્થિક સમાચારો પાછળ શું ચાલી રહ્યું છે એ સમજવું છે.
હા, એક પ્રકારની આર્થિક સાક્ષરતા જે જાણકાર નાગરિક બનવા માટે ખૂબ જરૂરી છે.
તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ વિભાગ એક, માપણી, મેજરિંગ. અહીં પહેલા તો મેક્રો અને માઇક્રોનો ભેદ સ્પષ્ટ થઈ જાય છે.
હા, માઇક્રો એટલે વ્યક્તિગત એકમો, કંપનીઓ, ગ્રાહકો, અને મેક્રો એટલે આખું ચિત્ર, સમગ્ર અર્થતંત્ર.
અને આ વિભાગનો મુખ્ય આધાર છે જીડીપી, કુલ ઘરેલું ઉત્પાદન
જીડીપી એટલે સરળ ભાષામાં કહીએ તો દેશની સરહદની અંદર એક વર્ષમાં જે કંઈ પણ અંતિમ વસ્તુઓ અને સેવાઓ બની એનું બજાર મૂલ્ય.
અર્થતંત્રનું કદ માપવા માટે.
હા, અને એના આરોગ્યનો પણ એક સૂચક છે.
લેરેન એના ઘટકોની વાત કરે છે. સી એટલે કન્ઝમ્પશન, વપરાશ,
લોકો જે ખર્ચ કરે છે તે.
હા. આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ. જી એટલે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, સરકારી ખર્ચ. અને એનએક્સ એટલે નેટ એક્સપોર્ટ્સ, ચોખ્ખી નિકાસ.
પણ પુસ્તકનો ભાર આ સૂત્ર ગોખવા પર નથી લાગતો.
ના, બિલકુલ નહીં. ભાર એ સમજવા પર છે કે આ ઘટકો વાસ્તવિક દુનિયામાં કેવી રીતે વર્તે છે, કેમ બદલાય છે.
અને અહીં એક બીજો મહત્વનો મુદ્દો આવે છે, રિયલ જીડીપી વિરુદ્ધ નોમિનલ જીડીપી.
હા, આ સમજવું જરૂરી છે. નોમિનલ જીડીપી ચાલુ ભાવે ગણાય, એટલે એમાં ભાવ વધારાની અસર પણ હોય.
જ્યારે રિયલ જીડીપી સ્થિર ભાવે ગણાય.
બરાબર. એટલે એ આપણને ઉત્પાદનમાં થયેલો સાચો વધારો બતાવે છે. લેરિન કહે છે કે દેશની સાચી પ્રગતિ જોવી હોય તો રિયલ જીડીપી પર ધ્યાન આપવું જોઈએ. માપણીના બીજા બે મહત્વના પાસા છે, ફુગાવો અને બેરોજગારી.
ફુગાવો એટલે ભાવ સપાટીમાં સતત વધારો, આપણા પૈસાની ખરીદ શક્તિ ઘટે. એને માપવા માટે CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જેવા માપદંડો વકરાય છે.
અને બેરોજગારી એટલે જે લોકો કામ કરવા માંગે છે અને સક્ષમ છે પણ એમને કામ નથી મળતું.
લેરેન એના જુદા જુદા પ્રકારોની વાત કરે છે અને એને જે ગંભીર આર્થિક અને સામાજિક અસરો છે તેની ચર્ચા કરે છે. આ માત્ર આંકડા નથી પણ લોકોના જીવન સાથે જોડાયેલો પ્રશ્ન છે.
બરાબર. હવે વિભાગ 2 પર આવીએ, વૃદ્ધિ અને ચક્રો, ગ્રોથ એન્ડ સાયકલ્સ. લેરેન અહીં સ્પષ્ટ કરે છે કે લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ જ સૌથી મહત્વની છે, જીવનધોરણ સુધારવા અને ગરીબી ઘટાડવા માટે.
હા, પણ સવાલ એ છે કે આ વૃદ્ધિ આવે છે ક્યાંથી? પહેલાં એમ મનાતું કે વધુ મૂડી લગાવો, વધુ માણસો કામે લગાડો એટલે વૃદ્ધિ થાય.
પણ હવે એવું નથી,
એટલું પૂરતો નથી. લેરેન અને આધુનિક અર્થશાસ્ત્ર ભાર મૂકે છે ઉત્પાદકતા પર, પ્રોડક્ટિવિટી, ખાસ કરીને ટોટલ ફેક્ટર પ્રોડક્ટિવિટી, TFP.
TFP એટલે શું?
એટલે સંસાધનો, મૂડી અને શ્રમ વાપરીને વધુ ઉત્પાદન કરવાની ક્ષમતા. આ ક્ષમતા ક્યાંથી આવે? નવી ટેકનોલોજીથી, નવીનતાથી, વધુ સારા મેનેજમેન્ટથી, શિક્ષણ અને કૌશલ્યથી.
એટલે માત્ર વધુ ફેક્ટરીઓ ખોલવાથી નહીં પણ એ ફેક્ટરીઓ વધુ કાર્યક્ષમ રીતે ચાલે એ જરૂરી છે.
એકદમ સાચું. અને આ કાર્યક્ષમતા માટે જે વસ્તુ ખૂબ જ જરૂરી છે, જેના પર લેરેન ઘણો ભાર મૂકે છે, તે છે સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યુશન્સ.
સંસ્થાઓ એટલે?
એટલે કાયદાનું શાસન, પ્રોપર્ટી રાઇટ્સનું રક્ષણ, ઓછો ભ્રષ્ટાચાર, સ્થિર અને અનુમાનિત સરકારી નીતિઓ. આ બધું મળીને રોકાણ અને નવીનતા માટે સારું વાતાવરણ બનાવે છે.
એટલે જો કાયદાનું શાસન ન હોય, ભ્રષ્ટાચાર હોય, તો કોઈ લાંબા ગાળાનું રોકાણ કરવા તૈયાર ન થાય.
બરાબર. ચીલીના અનુભવ પરથી પણ આ વાત સ્પષ્ટ થતી હશે કે મજબૂત સંસ્થાઓ વિના લાંબા ગાળાનો વિકાસ ટકી શકે નહીં.
હવે લાંબા ગાળાની વૃદ્ધિની વાત થઈ પણ અર્થતંત્ર ટૂંકા ગાળામાં તો ઉપર નીચે થાય છે.
હા, જેને વ્યાપાર ચક્ર, બિઝનેસ સાયકલ્સ કહેવાય, તેજી અને મંદી. એને સમજાવવા માટે લેરેન એક મોડેલનો ઉપયોગ કરે છે, એગ્રીગેટ ડિમાન્ડ AD અને એગ્રીગેટ સપ્લાય AS, કુલ માંગ અને કુલ પુરવઠો.
આ મોડેલ શું સમજાવે છે સરળ શબ્દોમાં?
સમજો કે અર્થતંત્રમાં કુલ માંગ એટલે કે લોકોનો, કંપનીઓનો, સરકારનો કુલ ખર્ચ C+I+G+NX એ અચાનક ઘટી જાય કોઈ કારણસર, તો શું થાય?
કંપનીઓનો માલ વેચાય નહીં એટલે એ ઉત્પાદન ઘટાડશે
અને લોકોને નોકરીમાંથી છૂટા કરશે, પરિણામે મંદી આવશે. એનાથી ઉલટું, જો માંગ ખૂબ વધી જાય તો ઉત્પાદન વધશે પણ સાથે સાથે ભાવ પણ વધશે, એટલે ફુગાવો.
અને પુરવઠા બાજુથી પણ અસર થઈ શકે?
ચોક્કસ. જેમ કે અચાનક પેટ્રોલ ડીઝલના ભાવ બહુ વધી જાય તો ઉત્પાદન ખર્ચ વધે, આનાથી પણ અર્થતંત્ર પર અસર પડે, જેને સપ્લાય શોક કહેવાય.
તો આ જે તેજી મંદીના ચક્રો છે એને કાબૂમાં રાખવા, અર્થતંત્રને સ્થિર રાખવા માટે શું કરી શકાય? અહીં આવે છે વિભાગ 3, નીતિઓ, પોલિસી ટૂલ્સ.
હા, એમાં પહેલી છે રાજકોષીય નીતિ, ફિસ્કલ પોલિસી. આ સરકારના હાથમાં છે. સરકાર પોતાના ખર્ચ G અને કરવેરા ટીમાં ફેરફાર કરીને કુલ માંગને અસર કરી શકે છે.
કઈ રીતે? દાખલા તરીકે મંદી હોય ત્યારે?
મંદી હોય ત્યારે સરકાર વિસ્તરણવાદી નીતિ અપનાવી શકે, એટલે કે સરકારી ખર્ચ વધારે, જેમ કે નવા રોડ બ્રિજ બનાવે અથવા તો લોકો પરના ટેક્સ ઘટાડે,
જેથી લોકો અને કંપનીઓ પાસે ખર્ચ કરવા વધુ પૈસા બચે.
બરાબર. આનાથી કુલ માંગ વધે અને અર્થતંત્ર મંદીમાંથી બહાર આવે. પણ આનો એક બીજો પાસો પણ છે.
સરકારી દેવું વધે?
હા, એ જોખમ રહે છે. અને જો ફુગાવો બહુ વધી ગયો હોય તો સરકાર ઉલટું કરે, સંકોચનવાદી નીતિ.
એટલે ખર્ચ ઘટાડે અથવા ટેક્સ વધારે,
જેથી કુલ માંગ ઓછી થાય અને ફુગાવા પર કાબુ આવે. અહીં લેરેન ગુણક અસરની પણ વાત કરે છે.
એ શું છે?
એટલે કે સરકારી ખર્ચમાં ધારો કે 100 રૂપિયાનો વધારો થાય તો GDPમાં 100 રૂપિયા કરતા વધુનો વધારો થઈ શકે, કારણ કે એ 100 રૂપિયા કોઈકની આવક બને, એ વ્યક્તિ એમાંથી ખર્ચ કરે, એ બીજા કોઈકની આવક બને. આમ પૈસા અર્થતંત્રમાં ફરે છે.
પણ આ ગુણક અસર કેટલી હશે એ નક્કી કરવું અઘરું હશે ને?
હા, એના પર ઘણા પરિબળો અસર કરે છે, એટલે નીતિ ઘડતર એટલું સરળ નથી.
અને રાજકોષીય નીતિ સાથે સરકારી દેવાનો મુદ્દો તો જોડાયેલો જ છે. લારેન એના વિશે શું કહેશે?
એ ફાયદા અને ગેરફાયદા બંનેની વાત કરે છે. દેવું જરૂરી રોકાણ માટે પૈસા આપી શકે, પણ જો બહુ વધી જાય તો ભવિષ્યની પેઢી પર બોજ બની શકે, વ્યાજ ચૂકવવામાં જ બજેટનો મોટો ભાગ જતો રહે.
એટલે સંતુલન જરૂરી છે. હવે બીજો નીતિનો પ્રકાર કયો છે?
એ છે નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી. આ સામાન્ય રીતે એક સ્વતંત્ર સંસ્થા સેન્ટ્રલ બેંક દ્વારા ચલાવવામાં આવે છે, આપણા દેશમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI.
અને એમનું મુખ્ય કામ?
મુખ્ય કામ ભાવ સ્થિરતા જાળવવાનું અને રોજગારીને ટેકો આપવાનું.
અને આ માટે એમનું મુખ્ય હથિયાર કયું?
વ્યાજદર. સેન્ટ્રલ બેંક વ્યાજદરોમાં ફેરફાર કરીને અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને અને લોનની કિંમતને અસર કરે છે.
એટલે મંદી હોય તો?
મંદી હોય તો વ્યાજદર ઘટાડે, જેથી લોન સસ્તી થાય અને લોકો કંપનીઓ વધુ ઉધાર લઈને રોકાણ કરે, ખર્ચ કરે.
અને ફુગાવો હોય તો?
ફુગાવો ઊંચો હોય તો વ્યાજદર વધારે, જેથી લોન મોંઘી થાય, લોકો ઓછો ખર્ચ કરે, માંગ ઘટે અને ભાવ કાબૂમાં આવે.
અહીં લેરેન સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતા પર ભાર મૂકે છે. શા માટે?
જેથી તે રાજકીય દબાણમાં આવીને ટૂંકા ગાળાના ફાયદા માટે લાંબા ગાળાની સ્થિરતાને જોખમમાં મૂકે એવા નિર્ણયો લેવાથી બચી શકે. ભાવ સ્થિરતા જાળવવા ક્યારેક કડક પગલાં લેવા પડે જે રાજકીય રીતે લોકપ્રિય ન પણ હોય.
આમાં પેલી અપેક્ષાઓવાળી વાત પણ આવતી હશે ને?
ચોક્કસ. આ નીતિઓ કેટલી અસરકારક રહેશે એ લોકો શું અપેક્ષા રાખે છે તેના પર પણ આધાર રાખે છે. જો લોકોને વિશ્વાસ હોય કે સેન્ટ્રલ બેંક ફુગાવાને કાબૂમાં રાખશે, તો તેઓ એ મુજબ વર્તન કરશે અને નીતિ વધુ સફળ થશે.
બહુ રસપ્રદ વાત છે. હવે છેલ્લા વિભાગ પર આવીએ. વિભાગ 4, વૈશ્વિક સંદર્ભ અને પડકારો.
આ લેરેન યાદ અપાવે છે કે આજની દુનિયામાં કોઈ અર્થતંત્ર એકલું નથી, બધા જોડાયેલા છે. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે આપણી નિકાસ અને આયાત, NX, એ GDPનો એક મહત્વનો ભાગ છે.
અને વિનિમય દર, એક્સચેન્જ રેટ, રૂપિયાનું ડોલર સામે મૂલ્ય, એની પણ અસર થાય.
સીધી અસર. રૂપિયો મજબૂત થાય તો આપણી આયાત સસ્તી થાય પણ નિકાસ મોંઘી થાય. રૂપિયો નબળો પડે તો ઉલટું, આની અસર વ્યાપાર પર પડે.
અને વિદેશી રોકાણનું શું?
એ પણ મહત્વનું છે. ઇન્ટરનેશનલ કેપિટલ ફ્લોઝ. વિદેશી રોકાણ આપણા દેશમાં મૂડી લાવી શકે, ટેકનોલોજી લાવી શકે, વૃદ્ધિને વેગ આપી શકે, પણ એ અસ્થિર પણ હોઈ શકે છે. અચાનક બહાર જતું રહે તો સમસ્યા ઊભી કરી શકે.
એટલે ફાયદા પણ છે અને જોખમો પણ.
હા, અને વૈશ્વિક આંચકાઓ, જેમ કે 2008ની નાણાકીય કટોકટી.
હા, એ તો બધાને યાદ છે.
અથવા તો હમણાંનો COVID-19નો અનુભવ. આ બતાવે છે કે દુનિયા કેટલી જોડાયેલી છે. એક જગ્યાએ કંઈક થાય, એની અસર બધે ફેલાય છે. લેરેન આ ઉદાહરણોનો ઉપયોગ કરીને મેક્રોઇકોનોમિક સિદ્ધાંતોને સમજાવે છે.
પુસ્તક આજના જે પડકારો છે, જેમ કે વધતી અસમાનતા, ક્લાઇમેટ ચેન્જની આર્થિક અસરો, એના પર પણ વાત કરે છે ને?
હા, એના પર પણ પ્રકાશ પાડે છે. એ દર્શાવે છે કે મેક્રોઇકોનોમિક્સ ખાલી આંકડાની રમત નથી, પણ વાસ્તવિક સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ સાથે પણ ગાઢ રીતે જોડાયેલું છે.
સરસ. તો આખા પુસ્તકની ચર્ચા પરથી કેટલાક મુખ્ય સંદેશાઓ તારવી શકીએ.
ચોક્કસ. મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે સમાધાન અનિવાર્ય છે, ટ્રેડ ઓફ્સ. નીતિ ઘડતરમાં લગભગ હંમેશા પસંદગી કરવી પડે છે. એક વસ્તુ મેળવવા જાઓ તો બીજી ગુમાવવી પડે.
જેમ કે બેરોજગારી ઘટાડવા જઈએ તો કદાચ ફુગાવો વધે.
બરાબર. અથવા વૃદ્ધિને પ્રોત્સાહન આપવા દેવું વધારવું પડે. કોઈ જાદુઈ ઉકેલ નથી હોતો. લેરેન પોતાના અનુભવથી આ વાત ભારપૂર્વક કહે છે. આપણે રોજિંદા જીવનમાં પણ આ અનુભવીએ છીએ ને. ભાવ વધે તો ચિંતા, નોકરી જાય તો એનાથી મોટી ચિંતા.
બરાબર. બીજો મુખ્ય સંદેશ.
બીજો સંદેશ, લાંબા ગાળાની વૃદ્ધિ જ સર્વોપરી છે. લોંગ રન ગ્રોથ મેટર્સ મોસ્ટ. ટૂંકા ગાળાની સમસ્યાઓ ઉકેલવી જરૂરી છે, પણ દેશની સાચી પ્રગતિ અને લોકોના જીવનધોરણમાં સુધારો તો લાંબા ગાળે ઉત્પાદકતા, નવીનતા અને સારી સંસ્થાઓથી જ આવે છે.
ઘણીવાર સરકારો ટૂંકા ગાળાના ફાયદા પર વધુ ધ્યાન આપતી હોય એવું લાગે.
હા, પણ લેરેની લાંબા ગાળાના પાયાના નિર્માણ પર ભાર મૂકે છે. આપણે ત્યાં વિકાસની વાત થાય ત્યારે આ મૂળભૂત પરિબળો કેટલા મહત્વના છે એ સમજવું જોઈએ.
ત્રીજો સંદેશ કયો ગણાય?
ત્રીજો, જે મને ખૂબ રસપ્રદ લાગ્યો, અપેક્ષાઓની શક્તિ, પાવર ઓફ એક્સપેક્ટેશન્સ. લોકો અને કંપનીઓ ભવિષ્ય વિશે શું વિચારે છે એની સીધી અસર વર્તમાન આર્થિક નિર્ણયો પર પડે છે.
કેવી રીતે?
જો બધાને લાગે કે મંદી આવવાની છે તો લોકો ખર્ચ કરવાનું ટાળશે, કંપનીઓ નવું રોકાણ નહીં કરે, અને આ ડર જ ખરેખર મંદી લાવી શકે છે.
એટલે અપેક્ષાઓ સેલ્ફ ફૂલફિલિંગ બની શકે છે.
હા, આ બતાવે છે કે નીતિ ઘડનારાઓ માટે માત્ર પોલિસી બનાવવી એટલું જ નહીં, પણ લોકોનો વિશ્વાસ જાળવી રાખવો અને તેમની અપેક્ષાઓને યોગ્ય દિશા આપવી એ પણ કેટલું જરૂરી છે. આપણે ત્યાં તહેવારો પહેલાં ખરીદી વધે કે ભાવ વધવાના ડરે સંગ્રહખોરી થાય એ આનું જ ઉદાહરણ છે.
ચોથો સંદેશ સંસ્થાઓ વિશેનો છે, જેની આપણે વાત કરી.
હા, સંસ્થાઓ પાયો છે. ઇન્સ્ટિટ્યુશન્સ મેટર. મજબૂત કાયદાકીય વ્યવસ્થા, પારદર્શિતા, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, આ બધું આર્થિક પ્રવૃત્તિ માટેના રમતના નિયમો છે. જો નિયમો સ્પષ્ટ અને સ્થિર હોય તો જ લોકો લાંબા ગાળાનું વિચારી શકે.
અને પાંચમો સંદેશ,
દુનિયા જોડાયેલી છે. ગ્લોબલાઇઝેશન ઇઝ રિયલ. આજે કોઈ દેશ અલગ ટાપુ બનીને રહી શકે નહીં. વૈશ્વિક વેપાર, મૂડીનો પ્રવાહ, ટેકનોલોજી, આ બધું હવે વાસ્તવિકતા છે. એના ફાયદા પણ છે અને પડકારો પણ. નીતિ ઘડતી વખતે આ વૈશ્વિક જોડાણને ધ્યાનમાં રાખવું જ પડે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર ટાંકી શકાય એવા છે. જેમ કે એક વિચાર છે કે મેક્રો ઇકોનોમિક્સ એ સમજવા વિશે છે કે લાખો લોકોના નાના નાના નિર્ણયો ભેગા મળીને કેવી રીતે મોટા પાયે પરિણામો લાવે છે જે દરેકને અસર કરે છે.
હા, આ બતાવે છે કે શા માટે ક્યારેક બજાર પોતાની મેળે બધું સરખું નથી કરી શકતું અને સરકારી હસ્તક્ષેપ જરૂરી બને છે.
બીજો એક વિચાર છે મને સ્પર્શી ગયો, આર્થિક વૃદ્ધિ માત્ર આંકડાઓ વિશે નથી, તે માનવ ક્ષમતાના વિકાસ અને ગરીબીમાંથી મુક્તિ વિશે છે.
બહુ સાચી વાત છે. આર્થિક નીતિઓનો અંતિમ હેતુ લોકોનું જીવન સુધારવાનો હોવો જોઈએ, ખાલી GDPના આંકડા નહીં.
નીતિ ઘડનારાઓ માટે એક ચેતવણી જેવો વિચાર પણ છે, નીતિ ઘડતરમાં આ વખતે અલગ છે એમ માનવું જોખમી છે.
કારણ કે ભૂતકાળના અનુભવો અને મૂળભૂત સિદ્ધાંતોને અવગણવાથી ઘણીવાર ભૂલો થાય છે. ઇતિહાસમાંથી શીખવાની વાત છે.
અને નીતિ ઘડતરની વાસ્તવિકતા દર્શાવતો વિચાર, નીતિ નિર્માતાઓ પાસે જાદુઈ શક્તિ નથી, પણ તેમની પાસે સાધનો છે.
મુખ્ય વાત એ છે કે તેનો ઉપયોગ સમજદારીપૂર્વક, તેમની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને અને સમાધાન માટે તૈયાર રહીને કરવો. આ બતાવે છે કે તે કેટલું જટિલ કામ છે.
અને છેલ્લે ફરી એ જ વાત, આજની દુનિયામાં કોઈ પણ આર્થિક નિર્ણય વૈશ્વિક સંદર્ભ વગર લઈ શકાય નહીં.
તો આ બધી ચર્ચા પછી પ્રશ્ન એ થાય કે આ બધું જ્ઞાન સામાન્ય માણસને કઈ રીતે કામ લાગે.
હા, રોજિંદા જીવનમાં આનો શું ઉપયોગ?
પહેલું તો પોતાના પૈસાના નિર્ણયો લેવામાં, પર્સનલ ફાઇનાન્સ. ફુગાવો તમારી બચતને કેવી રીતે ખાઈ જાય છે એ સમજો, તો રોકાણ ક્યાં કરવું એ નક્કી કરી શકો, વ્યાજદર બદલાય તો લોન લેવી કે ચૂકવી દેવી એ વિચારી શકો.
બીજું, નોકરી અને ધંધાના નિર્ણયોમાં અર્થતંત્ર કઈ તરફ જઈ રહ્યું છે, કયા સેક્ટરમાં તેજી છે, ક્યાં મંદી આવી શકે છે, આ સમજ હોય તો કારકિર્દીના કે બિઝનેસના નિર્ણયો વધુ સારી રીતે લઈ શકાય.
હા, ક્યારે સાચવવો અને ક્યારે તક ઝડપવી એ સમજવામાં મદદ મળે.
અને ત્રીજું, મને લાગે છે કે એક જાગૃત નાગરિક તરીકે.
બિલકુલ. સરકારની આર્થિક નીતિઓ, બજેટ, રાજકીય પક્ષોના વચનો, આ બધાનું મૂલ્યાંકન વધુ સારી રીતે કરી શકીએ. જ્યારે સમાચારમાં GDP, ફુગાવો, રાજકોષીય ખાદ જેવા શબ્દો સાંભળીએ ત્યારે ગભરાઈ જવાને બદલે સમજી શકીએ કે આ શું છે અને એની શું અસર થઈ શકે.
હા, આ આપણને વધુ માહિતગાર બનાવે છે
અને વધુ સશક્ત પણ.
તો આ સમગ્ર ચર્ચા પછી હું કહીશ કે મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે અર્થતંત્ર ભલે જટિલ હોય પણ એને સમજી શકાય છે. એ કોઈ રહસ્ય નથી. એની પાછળ ચોક્કસ તર્ક અને સિદ્ધાંતો કામ કરે છે. અને લરેનનું પુસ્તક આ સમજણ કેળવવામાં ખરેખર મદદ કરે છે, એક ફ્રેમવર્ક આપે છે.
અને મારા માટે જે વાત સૌથી વધુ મહત્વની રહી તે છે લરેનનો સિદ્ધાંત અને વ્યવહારનો સમન્વય. તે માત્ર આદર્શ સ્થિતિની વાત નથી કરતા, પણ વાસ્તવિક દુનિયામાં શું શક્ય છે, કેવા પડકારો આવે છે, કેવા સમાધાનો કરવા પડે છે તેની પણ વાત કરે છે. આ પુસ્તક શીખવે છે કે મેક્રો ઇકોનોમિક્સમાં કાળા ધોળા જવાબો નથી હોતા, પણ ઘણા બધા ગ્રે એરિયા હોય છે, અને નીતિઓની મર્યાદાઓને સમજવી એ પણ સમજણનો જ ભાગ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.